સાત નવેમ્બર 1915 ની પ્રાર્થના જોઈ રહ્યા છીએ. ગઈ વખતે આપણે એકત્રીસ જુલાઈની પ્રાર્થના જોઈ રહ્યા હતા. માતાજી એમાં કહ્યું છે, 31 જુલાઈ નહીં પણ 2 નવેમ્બરની પ્રાર્થના જોઈ રહ્યા હતા 1915. માતાજી પોતાની પ્રાર્થનામાં જણાવ્યું છે 2 નવેમ્બર 1915ની કે મારી અખિલ ચેતનામાં ભક્તિનો એક મહાતરંગ ઉછળ્યો. માતાજી પેરિસ પહોંચી ગયા છે એ વખતની ઘટના એવી છે, પહેલું મહાયુદ્ધ શરૂ થયેલું એટલે માતાજી અને એમના પતિ એ બંને જપાન છોડીને પેરિસ તરફ ગયા છે અને પેરિસમાં એ દિવસે પહોંચ્યા છે. એ એ વખતની વાત છે. આનું કે માતાજી જે દિવસે પહોંચ્યા ઘરે શાંતિથી બેઠા હતા, બધું વ્યવસ્થિત ગોઠવી નાખ્યું હશે બધું આખો દિવસમાં, અને રાત્રે જ્યારે શાંતિથી ધ્યાન કરતા હતા એ વખતે જપાનમાં પોતે કેવા ભાવથી રહ્યા, કેવી રીતે ભક્તિ કરી એ બધું યાદ આવ્યું એમને, અને એના પરિણામ સ્વરૂપ એમને આંખોમાં જળજળી આવી ગયા અને એ વાત કરી રહ્યા છે. અને પછી મારી અખિલ ચેતનામાં ભક્તિનો મહાતરંગ ઉછળ્યો. આ બધા સ્મરણોને એકઠા કરી પ્રભુ મેં તારે ચરણે ધરી દીધા. એ વખતે માતાજી ગદગદ થઈ ગયેલા અને કે માં, આજે 3-4 વર્ષ હું પેરિસમાં રહી અને જે પ્રકારનું તે મને વાતાવરણ આપ્યું, લોકોને મળવાના મને પ્રસંગો આવ્યા, હું સમજી શકી બધું, ત્યાંનું નવું નવું જોઈ શકી, એ બધું તારી કૃપા હતી એટલે થયું છે, એના સિવાય શક્ય જ નથી આ વસ્તુ. એટલે ગદગદ થઈને એ એ બધાનો ઉપકાર માની રહી છે, થેન્ક્સ આપી રહ્યા છે. પણ એમાંથી એક નવું એક તત્વ માતાજીને સમજાયું. હવે પેરિસ આવ્યા પછી અત્યાર સુધી એ એ જીવનનો જુદી રીતે વિચાર કરતા હતા અને હવે એમને જુદી રીતે દેખાવા લાગ્યું. ઘણો મોટો તફાવત પડી ગયો છે. જપાનમાં હતા ત્યાં સુધી એમને એવું લાગતું હતું કે આપણે આપણું જીવન સુસંસ્કૃત કરવું જોઈએ, કલ્ચર્ડ કરવું જોઈએ, સોફિસ્ટિકેટેડ કરવું જોઈએ, અને એ રીતે સારી સારી વ્યક્તિઓને મળવું, સમજવું, જીવનને એ પ્રમાણે ઘાટ આપવો, સુધારવું, એ રીતે માતાજી કામ કરી રહ્યા હતા. એ વખતે અંદરથી પોતે ગૂઢ વિદ્યાના જાણકાર હતા, પણ એ વખતે ભાવ કેવો હતો કે અંદરથી ગૂઢ વિદ્યાનું પરફેક્ટ નોલેજ હોવું જોઈએ અને બહારથી એક સુસંસ્કૃત, એક ખાનદાની વ્યક્તિ, એક ઉમદા વ્યક્તિ તરીકે આપણે સમાજમાં જીવવું જોઈએ, એ એ પ્રકારના ભાવથી એ જીવનને કલ્ટિવેટ કરી રહ્યા હતા. અને એમાં જપાનના લોકોનો ફાળો બહુ અદ્ભુત અને મોટો છે. માતાજી વારંવાર કહેતા કે જપાની લોકોમાં જે સૌંદર્ય દૃષ્ટિ છે એ દૃષ્ટિ જગતમાં મેં ક્યાંય જોઈ નથી, એક નંબર છે એમનો, કે પહેલા ક્રમાંકે આવે છે સૌંદર્ય દૃષ્ટિમાં. પણ એમની સૌંદર્ય દૃષ્ટિ માનસિક રીતે એમણે કલ્પેલી હોય છે. એમણે બહુ સ્પષ્ટ વાત કરી છે કે દાખલા તરીકે જપાની સ્ત્રી હોય, પોતાનું નાનકડું ઘર હોય તો પણ એને ટાપટીપ રાખવામાં, એ ઘરનો જે આકાર હોય એ અનુસાર અંદર ફર્નિચર વસાવવામાં, એ પ્રકારનો બગીચો તૈયાર કરવામાં, પાછળ કયા પ્રકારના વૃક્ષો વાવેલા છે એના પાંદડાનો રંગ કેવો છે એ ધ્યાનમાં લઈને, પોતાના મકાનનો બહાર કયો કલર આપવો એ પણ એ લોકો નિર્ણય લેતા. સમજી ગયા તમે? આપણે ત્યાં અહીં નથી, આપણે ત્યાં પાછળ કયું ઝાડ વાવ્યું છે એનો આપણે વિચાર જ કરતા નથી. આપ મને આ રંગ ગમે છે એટલે લગાડી દઈએ આપણે, પછી એને મેચ થાય છે કે નહીં એ આપણે જોતા જ નથી. સમજી ગયા તમે? એ જોવા નથી હોતું. પણ જપાની લોકો એક સમગ્ર રીતે દૃષ્ટિકોણ જોતા, એ એમ કે છે કે મકાન એવું હોવું જોઈએ કે એ સમગ્ર પાર્શ્વમાં જે નિસર્ગ દેખાતો હોય એનો એક અખંડ ભાગ દેખાવો જોઈએ, એનો સુંદર ભાગ દેખાવો જોઈએ. એ ભાવનાથી એ કલર કરતા હોય છે. ફર્નિચર રીતે એ રીતે રાખતા હોય છે. મકાનનું જે સ્પેસિંગ હોય એ પ્રમાણે ફર્નિચર, દરેક પોતાના ડાઇનિંગ ટેબલની જુદા પ્રકારની ડિઝાઇન કરે. આપણા દેવું નથી હોતું ફિક્સ, ભાઈ આટલા આટલા ટાઈપના લંબો ચોરસ મળી જાય એટલે લાવીને મૂકી દો જ્યાં પણ એક ખૂણામાં નડે ને એવી રીતે, એવું એમનો સ્વભાવ નથી. આપણે ઉપયોગતાવાદી વધારે છીએ. જ્યારે એમનો સૌંદર્ય દૃષ્ટિ હોય છે કે આ ઠેકાણે આટલામાં ઓછા ઓછી જગ્યામાં આપણે ડાઇનિંગ ટેબલ, તો એને આકાર કેવી રીતે આપવો, એવો આકાર આપવો એ ખૂણામાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને પાછું ડેકોરેશન દેખાય. ભીત માટે જ કરી દે કે જમવાનું થાય એટલે પાછું એ નીચે પાડી દે, જગા રોકવાની જરૂર નહીં. આ રીતે એ લોકો વ્યવસ્થા કરતા, ઓછામાં ઓછી જગ્યા. એનું કારણ છે ધરતીકંપ ત્યાં વારંવાર થતા હોય છે. મકાન બધા લાકડાના જ કરવા પડે છે, એ પથ્થરના કે ઈંટોના કે ભીતના આમ બાંધી શકતા નથી. એટલે એમને ઓછામાં ઓછું વજન ખમે એવી વસ્તુઓ એ પ્રકારે બધું કરવું પડે છે. એમાંથી આ દૃષ્ટિ ખીલી છે. ઘરની બહાર જો છોડ વાવેલા હોય તો આપણે શું કરીએ કે છોડને ખાતર પાણી નાખીએ, આ કરીને ઉગાડે, પણ એ જેમ ઉગે ઉગવા દઈએ આપણે, એવું નથી કરતા. દરેક ઝાડને કાતરથી કાપીને વિશિષ્ટ આકાર આપે, કોઈને ગોલ આકાર આપે, કોઈને ચોકંડો આપે, કોઈને સિલિન્ડર ટાઈપ આપે, એ પ્રકારના જુદા જુદા આકાર આપે. ત્યાંની સરકાર પણ એટલી કાળજી લે છે કે રસ્તાના બે તરફે જો વૃક્ષો હોય તો બધા વૃક્ષોને જુદા જુદા પ્રકારના આર્ટિસ્ટિક ઘાટ આપેલા હોય છે. તમે કલ્પના કરો, એ તો સરકારમાં આવી દૃષ્ટિ હોતી જ નથી. ઝાડ ઉગાડો ભક્તો, બીજું કંઈ નહીં, એ કહે છે જ્યાં હોય ત્યાં ઉગાડી દે ભક્તો તમે પહેલાં, અને જે રીતે ઉગે એને ઉગવા દો. આ આપણો દૃષ્ટિકોણ છે. તો આ જે માતાજી ત્યાંથી શીખ્યા છે, માતાજી બહુ પર્ટિક્યુલર રહેતા હતા, પરફેક્શનનો વારંવાર આગ્રહ રાખતા હતા. એનું બી ત્યાં જોવા મળે છે જપાનમાં. જપાનની સ્ત્રીઓ કે ભલે સામાન્ય કપડાં પહેરતા હોય પણ એમાં ડિસન્સી હોય, એક પ્રકારની બહુ સભ્યતા હોય, એકદમ અચગલાપણું જરાય હોય નહીં, કે એ પ્રકારનું એક બહુ વ્યવસ્થિત. પાછા જપાની લોકો એટલા કેટલાય મોડર્ન થઈ ગયેલા એ વખતે જપાની સ્ત્રીઓ કારખાનામાં સર્વિસ કરવા જતી હતી, નાઇટ ડ્યુટી પણ કરતી હતી. પણ જ્યારે એ કારખાનામાં ડ્યુટી કરવા જાય ત્યારે પેન્ટ અને હાફ શર્ટ પહેરેલું હોય, ઘેરે આવીને એમનો કિમોનો, જે કહે છે એમનો પરંપરાગત જે હોય છે આપણે ગાઉન જેવું પ્રકાર હોય છે, એ જ પહેરીને ઘરમાં રહેતા હોય. ઘરમાંની પદ્ધતિ, બોલાય કેમ, ચલાય કેમ, કઈ પ્રસંગે કયું વાક્ય બોલવું જોઈએ, એમનું ફિક્સ પદ્ધતિ છે એમની. એ પ્રસંગે એવું જ વાક્ય બોલાય, એના સિવાય બીજું વાક્ય બોલાય જ નહીં આપણાથી. એ પ્રકારે એમની એક મેનર્સ છે, એ મેનર્સનો બહુ આગ્રહ રાખે લોકો. અને એ મેનર જો ન સાચવે ને તો એને અનકલ્ચર સમજે છે લોકો. એટલે આ બધું માતાજી શીખ્યા છે. અને માતાજી અત્યારે કહે છે કે એ વખતે મને લાગતું હતું હું જીવનનું સૌંદર્ય શોધતી હતી, જીવનમાં સુસંસ્કૃતતા કલ્ચરને શોધતી હતી, ઊંડાપણું શોધતી હતી. પણ કે અહીં આવ્યા પછી હવે મારો, જ્યારે હું એનો સર્વે કરી રહી છું જપાનના આખા જીવનનો, ત્યારે માતાજી કહે છે હું કેવળ તને જ શોધતી હતી, જો કે તે વખતે તો મને એવું કોઈ ભાન જ નહોતું. આ બધે ઠેકાણે કે હું શોધતી હતી, શું શોધતી હતી, મને લાગ્યું હતું કે હું ઉમદા જીવન શોધી રહી છું, તો ઉમદા જીવનના ઓઠા નીચે હે પ્રભુ હું તને શોધી રહી છી, હવે મને લાગવા લાગ્યું છે. સમજી ગયા તમે? એક દૃષ્ટિકોણ બહુ ચેન્જ આવી ગયો છે માતાજીના. મારા દુઃખો દર્દો એ તમામને અંદર હું તને જ કેવળ જંગતી હતી. એ વખતે જે દુઃખો આવ્યા, તકલીફો થઈ, ઘણી તકલીફો થઈ એમને. એક વખત મરણ પથારી પડી ગયેલા, આપણને વાત ખબર છે, ઓલો જે રોગચાળો ફાટી નીકળેલો ત્યારે માન બચેલા, એમાંથી બધી વ્યવસ્થા થઈ એમને. પણ એ દુઃખોમાંથી પસાર થયા, હું તને જ કેવળ જંગતી હતી, મારી ખોજ આજે પૂરી થઈ છે, આજે પૂરી થઈ છે એમ કે છે. હવે એમને લાગે છે કે જીવનમાં હું ખરેખર શોધું છું તો પ્રભુ સિવાય કોઈને શોધતી જ નથી. અને હવે માતાજી ફક્ત પ્રભુની શોધ માટે જીવનમાં નીકળી પડે છે. ધ્યાન રાખજો આવો કેટલો બહુ વેરી ડ્રાસ્ટિક ચેન્જ, વેરી ટર્નિંગ પોઈન્ટ આપણે કહીએ માતાજીના જીવનમાંનો દેખાઈ રહ્યું છે. મારી ખોજ આજે પૂરી થઈ છે. તું મારામાં એક પરમ શાંતિ, એક પરમ આનંદ બનીને વસી રહ્યો છે. આજે મન એકદમ ભર્યું ભર્યું છે માતાજીનું. ધ્યાન કરીને ઉઠ્યા હશે, એકદમ હૃદય ભરપૂર હશે, પ્રકાશમય હશે, આહ્લાદદાયક હશે, પ્રશાંતિમાં આનંદમાં હશે. અને એવું કેમ માતાજી કહે છે કે અરે પ્રભુ, તું તો મારી અંદર જ વસે છે, તને ક્યાં શોધો મારે. આ શાંતિ રૂપે તું જ મારામાં વસી રહ્યો છે, આ આનંદ રૂપે તું વસી રહ્યો છે. તારો મૂર્તિમંત સાક્ષાત્કાર થયા પછી એ બધું, એ સંઘર્ષો, એ વ્યથાઓ, એ ભંડાર તારે ચરણે સાનંદ અર્પણ કરું છું. હવે હું બધું ભૂલી જવા માગું છું, મારે માથેટ પોટલું લઈને ફરવું નથી. એમાંથી જે સાર થતું હતું એ મેં લઈ લીધું છે, હવે મેં બધું ભૂલી જવા માગું છું. એ પ્રકારનો ભાવ છે. જીવનમાં કર્મનો કરનાર પણ તું જ છે અને એક કર્મ પણ તું જ છે. હવે માતાજી કહે છે કે એ વખતે હું જે કંઈ જીવન જીવતું હતું એ પણ તું જ હતો, અને હું જે કંઈ કર્મો કરતી હતી એ પણ તું જ હતો, તારા સિવાય કાંઈ નહોતું એવું મને લાગે છે. અને એ દૃષ્ટિ જોઈએ તો માતાજી એક છેલ્લું મહત્વનું વાક્ય કહે છે, વ્યક્તિનું જીવન એક સ્તવન જેવું છે, પ્રભુને એક સ્તુતિ જેવું છે. એનું જીવન એવું હોવું જોઈએ કે પ્રભુને એક સ્તુતિ કરી રહ્યો છે, એ પ્રકારનો ભાવ આખા જીવનભર હોવો જોઈએ. આજે આપણે પ્રાર્થના જોઈએ છે. હવે આ જે અનુભૂતિ 5-7 પ્રાર્થનાઓથી ચાલુ છે એના આપણે આખરી તબક્કામાં આવી રહ્યા છીએ. 7 નવેમ્બર 1915 અંતરમાં એક ગહન ચૂપકીદી છવાઈ હતી, એક ઊંડી અને વિશાળ શાંતિ પથરાઈ હતી, અને મારા આંસુ મોકળે મને વહેવા લાગ્યા. આ બધું પાછળનું યાદ આવ્યું માતાજીને, અને માતાજી રોઈ રહ્યા છે કે અરે પ્રભુ, હું તને શોધતી હતી અને આજે તું મન મળ્યો, મારું આટલું બધું જીવન જાણે વ્યર્થ થઈ ગયું લાગે છે મને. આધ્યાત્મિક બલો અને તેમનો વિરોધ કરતું સ્થૂળ જગત, એ બે વચ્ચેનો ભીષણ સંગ્રામ હવે પૂરો થવા આવ્યો છે. એ વખતની બીજી વર્લ્ડની ઘટના એટલે પ્રથમ મહાયુદ્ધ પૂર્ણ થયું છે. જપાનથી અહીંયા પેરિસમાં આવ્યા એ વખતે પહેલું મહાયુદ્ધ પૂર્ણ થયું છે. અને એટલે કે છે, આધ્યાત્મિક બળો અને તેમનો વિરોધ કરતો સ્થૂળ જગત, એ બે વચ્ચેનો ભીષણ સંગ્રામ હવે પૂરો થયો છે. બીજું, પહેલું મહાયુદ્ધ પૂર્ણ થયું છે, લોકોએ સુલેહ કરી લીધો છે, અમુક રાષ્ટ્રો હારી ગયા છે, પરતંત્ર થઈ ગયા છે, બધી ઘટનાઓ થઈ છે, અને આખા જગતમાં શાંતિ સ્થપાવવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો હવે શાંતિનો આગ્રહ રાખી રહ્યા છે. આમાં એક શબ્દ તરફ આપણે ધ્યાન દોર્યું છું કે આ જે જગત હતું એ જગત તરફ જોવાનો માતાનો દૃષ્ટિકોણ કયો હતો? આધ્યાત્મિક બલો અને તેમનો વિરોધ કરતું સ્થૂળ જગત, એ બંને વચ્ચેનો આ સંગ્રામ હતો. માતાજી પ્રથમ યુદ્ધને એક રાજકીય ઘટના નથી માનતા, એક સત્તાનો સંઘર્ષ નથી માનતા, પણ કહે છે આમાં આધ્યાત્મિક બલો અને સ્થૂળ જગત એમાં સંઘર્ષ ચાલી રહ્યો છે. આધ્યાત્મિક જગત આ ભૌતિક જગતને બદલવા, ટ્રાન્સફોર્મ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, અને એને આ સ્થૂળ જગત વિરોધ કરી રહ્યું છે. મૂળ તો જૂની સંસ્કૃતિ ભાંગી રહી છે અને નવી સંસ્કૃતિના પગના મંડારણ થઈ રહ્યા છે, એવી સ્થિતિ છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ શું કર્યું? તો તારતમ્ય જ નીકળે છે તમારે, જે શ્રી અરવિંદે પણ તારતમ્ય કાઢ્યું કે જૂની સંસ્કૃતિને ભાંગી નાખવાનું કામ આ બે મહાયુદ્ધે કર્યું છે. જૂની સંસ્કૃતિ હવે આઉટડેટેડ લાગવા લાગી છે લોકોને. દરેક રાષ્ટ્રમાં તમે જોશો કે આધુનિક યુવાન અને વડીલો વચ્ચે મોટી ખાઈ પડી ગઈ છે. એકદમ દરેક કુટુંબમાં ખાઈ તમને દેખાશે કે વડીલો જુદા પ્રકારે વિચારે છે અને યુવા પેઢી જુદી રીતે વિકાર મજૂરી છે. વડીલોને એમ લાગે છે કે જે આપણી સાચી સંસ્કૃતિ છે એને આ નવા યુવાનો નષ્ટ કરવા પાછળ પડ્યા છે. આ છોકરા ભ્રષ્ટ થઈ રહ્યા છે અને વારંવાર કહેતા હોય છે કલયુગ આવી ગયો, કલયુગ આવી ગયો, કલયુગ આવી ગયો. આ ઘોર કલયુગ છે, જુઓ છાપા, ઘોર કલયુગ છે. પણ શ્રી અરવિંદ એમ કહે છે કે એવું નથી. જૂની સંસ્કૃતિના પ્રભાવમાંથી યુવા ચેતનાને મુક્ત કરવાની આ પ્રક્રિયા છે. પણ એ આજે યુવાન ચેતના છે એને હજી એમની સામે હજી સાચો આદર્શ ઊભો કરવામાં આવ્યો નથી અને એને કારણે ફાફા મારવા લાગી છે કે અમારે કરવું શું ખરેખર. પછી જે સામે દેખાય એને જે ગમતું હોય એ પ્રમાણે એ પોતાનું જીવન ઢાળવા લાગે છે. મૂળ દેર ઇઝ વેક્યુમ. અને આ તાત્કાલિક આ વેક્યુમ તાત્કાલિક ભરવાની જરૂર છે કે જ્યાં સુધી યુવાનો સામે સાચા આદર્શો નહીં મુકાય ત્યાં સુધી યુવાધન સાચી દિશામાં વળવાની શક્યતા નથી. ખોટી રીતે ફક્ત એની નેગેટિવ ટીકા જ કરવી છે અને એમને કંઈ આપવું નથી એનો કોઈ અર્થ નથી. આજે પણ સમાજશાસ્ત્રી એમ કહે છે કે જૂની પેઢી નવી પેઢીને કેળવવામાં ફેલ જ ગઈ છે. એમાં અમારી પેઢી આવી રહી છે. યાદ રાખજો કે જૂની પેઢી નવી પેઢીને કેળવવામાં ફેલ ગઈ છે. એમણે પોતાની જ પ્રતિકૃતિ નિર્માણ કરી છે. જેવી માં હોય ને એવી રીતે દીકરીને ઘડી રાખી છે. જે માની જે શ્રદ્ધા હોય એ પ્રમાણે દીકરીને ઘડેલી હોય છે. પણ દીકરી નવી ચેતના સાથે આવી ગઈ છે, દીકરો નવી ચેતના સાથે આવી ગયો છે, એને નવો દૃષ્ટિકોણ છે, નવું દર્શન છે, એ મા બાપને કલ્પના નથી. એ તો કહે છે આપણી કેવી ભવ્ય પરંપરા છે, ભવ્ય સંસ્કૃતિ છે, એ પ્રમાણે જ તમારે જીવવું જોઈએ. ખરેખર એમને ખબર નથી કે ભારતીય સંસ્કૃતિ શું છે. એમને તો એમના મા બાપે જે શીખ્યું એમને ભારતીય સંસ્કૃતિ લાગે છે, એના સિવાય એમને કંઈ ખબર નથી. આ વેક્યુમ છે. એટલે શ્રી અરવિંદે પણ બહુ સારું કીધું છે અને માતાજી પણ અહીં સમજી રહ્યા છે કે આપણું આ જૂનું જગત છે એ બદલાવા તૈયાર નહોતું. એટલે કુદરતે પ્રભુના બળોએ જ, એ આધ્યાત્મિક બળોએ જ એ જગતને ભાંગી નાખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અને મને લાગે છે હવે આ ભાંગી નાખવાનો છેલ્લો તબક્કો શરૂ થઈ ગયો છે. જૂની સંસ્કૃતિ લગભગ જમીન દોષ થઈ ગઈ છે, એનું રિવાઇઝ થવું હવે કંઈ શક્યતા જ નથી. હા, એમાં જે સત્ય હશે એટલું જ તારવી તારવીને હવે ફક્ત લોકો સામે મૂકી શકાશે. જે કંઈ સત્ય છે થોડું ઘણું એના સિવાય જૂની સંસ્કૃતિ, જૂનો ધર્મ જે છે એ સ્વરૂપમાં તો ફરીવાર આવવાની શક્યતા જ નથી. કારણ એ પ્રભુનો નિર્ણય થઈ ગયો છે. હવે એવી અપેક્ષા આપણે રાખી શકતા નથી. હવે આધ્યાત્મિક બલો અને તેમનો વિરોધ કરતું સ્થૂળ જગત એ બે વચ્ચેનો ભીષણ સંગ્રામ હવે પૂરો થવા આવ્યો છે. આ બીજા મહાયુદ્ધ તરીકે ભીષણ સંગ્રામ આ પહેલા મહાયુદ્ધ તરીકે પૂરો થયો. વ્યક્તિની ચેતના અંતર્મુખ થઈને એકાગ્ર બનતા તેમાંથી એક શક્તિનો જન્મ થાય છે. માતાજી કહે છે કે હવે આમાંથી હવે નવું જે સર્જન થવાનું છે એ કેવી રીતે થવાનું છે એની પ્રક્રિયા પોતે બતાડી રહ્યા છે. વ્યક્તિની ચેતના અંતર્મુખ થઈને એકાગ્ર બનતા તેમાંથી એક શક્તિનો જન્મ થાય છે. જ્યારે વ્યક્તિ કોઈ પણ એકાગ્ર થઈને પોતાની અંદર ઉતરવા, પોતાના સ્વરૂપની અંદર ઉતરવા કે પોતે અંદર શું છે પોતે પોતાને જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમાંથી એક શક્તિ એમાં પેદા થતી હોય છે. કઈ શક્તિ? એ શક્તિ છે કે તમે તમારી પ્રકૃતિ કરતા જુદા રહેવાની ક્ષમતા કેળવવા માંડો છો. જ્યારે આપણે પોતાની અંદર ઉતરીએ છીએ એ વખતે આપણે દૃષ્ટા ભાવ સ્વીકારીએ છીએ, દર્શક તરીકે જોતા હોઈએ છીએ આપણી પ્રકૃતિમાં શું ચાલે છે. આપણે અંદર ઉતરવું એટલે કે મારા મનમાં શું વિચારો આજે અત્યારે આવી રહ્યા છે એ જોતા રહેવું. એ અનુભવવું, પ્રાણમાં શું ઉછાળ આવી રહ્યા છે એ જોવું, શરીરમાં શું થઈ રહ્યું છે, કયા સંવેદનો જાગી રહ્યા છે. એક જ વખતે અનેક પ્રકારના સંવેદનો આપણા આ બધે ઠેકાણે ચાલતા હોય છે. મનમાં એક પ્રકારનો વિચાર તરંગ આવતો હોય છે, પ્રાણમાં અમુક ભાવના જાગતી હોય છે, અને શરીરમાં અમુક સંવેદનો જાગતા હોય છે. ત્યાં આપણે બેઠા હોઈએ શાંતિથી તો એ તમે જોશો શરીરમાં ક્યાંક ચળ ઉપડતી હોય, ક્યાંક કંઈ અનિજી લાગતું હોય, ક્યાંક કંઈ ઇરિટેશન થતું હોય, એ કન્ટિન્યુઅસ ચાલતું હોય છે. હા, દિસ ઇઝ અ કન્ટિન્યુઇંગ પ્રોસેસ. વિપશ્યના સાધના આ માટે ઉપયોગી હોય છે. આપણને ખરી રીતે વિપશ્યના સાધનામાં આ શીખવામાં આવે છે. દિટ ઇઝ વન મેથડ ઓનલી, એક ટેકનિક તરીકે છે કે એમાં આ પ્રકારે તમે જ પોતે દૃષ્ટા થઈને તમારી પ્રકૃતિને અંદર જોતા હો છો. કંઈ કરવાનું નથી, કોઈ વસ્તુ ના પાડવાનું નથી, કોઈ વસ્તુ હા પાડવાનું નથી. ખરાબ વિચાર આવતો હોય તો ભલે એ આવે તો એને જોયા કરવું, ફક્ત એમાં ન સંમતિ પૂર્વી ન વિરોધ કરવો. એમનું કેવું એમ છે કે એમ કરવાથી એ વિચાર પાછો અંદર દબાઈ જતો નથી, એક વખત એ પૂર્ણ રીતે પ્રકટ થઈને નીકળી જાય છે, પછી તમને તકલીફ નથી આપતો. એ એમની માન્યતા છે કે આ તો એવું છે કે આપણે કોઈ ખરાબ વિચાર આવીએ નહીં, અંદર દબાવી દઈએ તો પાછો એ બે ચાર દિવસ પછી પ્રસંગ નિર્માણ થતા પાછો નિર્માણ થાય છે. એના કરતા નીકળી જવા દો, દ્રષ્ટા બનીને સહન કરી લ્યો અને જવા દો. એક વખત એ અનુભવમાં તમે પસાર થયા કે એ અનુભવ પછી તમારો રહેતો નથી, ઇટ લીવ્સ યુ, તમને છોડીને ચાલે જાય છે, એ તકલીફ આપતો નથી પછી. આ પ્રકારના વિપશ્યનાની મૂળ ભાવના છે. તો આ રીતે વ્યક્તિની ચેતના અંતર્મુખ થઈને એકાગ્ર બનતા તેમાંથી એક શક્તિનો જન્મ થાય છે અને અંતે એમાં થાય છે, એમાં એક પરમ જ્યોતિ જલાવી આપે છે. આ અનુભૂતિ વિપશ્યના સાધનામાં કહેવામાં આવતી નથી. મેં વિપશ્યના સાધના કરી છે પણ મને યાદ છે કે મને એક પણ ટ્રેનર એમ નથી કીધું કે અંદર તમને પ્રકાશ દેખાશે. એમ જ કહે છે કે યુ બીકમ એલર્ટ, અવેરનેસ જાગે છે, બીજું કંઈ નહીં. અવેરનેસ, એ અવેરનેસ શબ્દ વાપરે છે, બીજો કોઈ શબ્દ વાપરતા નથી. પણ આપણી સાધનામાં એવું છે કે એક વખત તમે એકાગ્ર થઈ જાઓ અને બધું આ બધું આ ધૂંધળી વસ્તુઓ, આ બધા ગુબ્બારા જેને કહેવાય છે, વિચારોના, ભાવનાઓના, શરીરના સંવેદનોના નીકળીને શાંત થઈ જાય છે, સ્વચ્છ વાતાવરણ થઈ જાય છે, કે પછી તમને દેખાય છે કે તમારા સ્વરૂપમાં એક શાંત પ્રકાશ ફેલાયેલો છે જેને અંતર ઉજાસ કહેવામાં આવે છે. માતાજી આને બહુ મહત્વ આપે છે, અંતર ઉજાસને. એમાં એક પરમ જ્યોતિ જલાવી આપે છે અને એના સાથે તમે એકરૂપ થતા શીખશો. નેક્સ્ટ સ્ટેપ એ જોયો છે. વિપશ્યનામાં આ સાધના શીખવતી નથી પણ નેક્સ્ટ સ્ટેપ હોય છે વિપશ્યનાની, જે આપણા યોગના દૃષ્ટિએ કે એક માસે તમે તમારા પ્રકૃતિને શાંત કરી દો એટલે જે પ્રકાશ દેખાય છે એ પ્રકાશ સાથે એકરૂપ થતા શીખવું પડશે. તમે એકરૂપ થઈ શકો છો અને એક વખત એ પ્રકાશ સાથે તમે એકરૂપ થઈ જાઓ કે તમારી ચેતનામાં એક નવી શક્તિ પ્રકટ થવા લાગે છે. આ બહુ મહત્વની વસ્તુ છે આપણા માટે. નવી નવી ક્ષમતાઓ, તમારામાં રહેલી સુપ્ત જે ક્ષમતાઓ હોય છે, જે વિકાસ પામેલી હોતી નથી તમારા આખા જીવન દરમિયાન, એ વિકાસ પામીને પ્રકટ થવા લાગે છે. સહજ રીતે પોતાને મળે તો આ એક નવી શક્તિ નિર્માણ થતી હોય એવો અનુભવ આવે છે. એની આ અરજ એ જ એની પ્રાર્થના છે. હવે એમ કે છે કે આ વચમાં એક વાક્ય છે એટલે, આ દુખિયારી દુનિયા તારી આગળ ઝૂકી તને મૂંગી મૂંગી વિનવી રહી છે. આ સમગ્ર પ્રજા, આ પૃથ્વી ઉપરના માનવ, આખું જગત અને પ્રાણી જગત મૂંગી પ્રાર્થના કરી છે. એમને ખબર નથી પડતી પ્રાર્થના કેમ કરાય, પણ પ્રાર્થના કર્યું છે કે હે પ્રભુ, આવું યુદ્ધ પછી ફરીવાર મોકલતો નહીં. પણ આ જે લોકો યુદ્ધના ભોગ બન્યા છે, એ જ યુદ્ધની ભીષણતા જાણીએ છીએ. આપણે ભારતીયો ભાગ્યવાન છે કે આપણે એમાંથી પસાર થયેલા નથી, એટલે વી આર નોટ સો મચ સિરિયસ અબાઉટ ઇટ. પણ આજે પણ યુરોપનો માણસ મહાયુદ્ધનું નામ લે છે, ધ્રુજી ઉઠે છે. ઘણી વખતની એમની જિંદગી એવી હોય છે, થઈ ગયેલી હોય છે, કે ભૂખમરા સિવાય એમણે કોઈ જિંદગી જોઈ નહોતી. કોઈ વસ્તુ ન આશ્રય રહેવા માટે, ન કંઈ ખાવાની વસ્તુ, ન કોઈ કુટુંબનો સાથે સથવારો કોઈનો, બધા કુટુંબો વેર વિખેર થઈ ગયેલા, એકલા આટલા બધા ફરતા હતા. કોણ ક્યાં, બાપ ક્યાં, માં ક્યાં, બાળકો ક્યાં, કોઈને ખબર નહોતી. અને આજે હમણાં રોટલો મળ્યો, અત્યારે અન્ન મળ્યું, સાંજે મળશે કે નહીં કોઈને ખાતરી નહીં, સાંજે ક્યાં જવું કોઈને ખબર નહીં. વચમાં જ કંઈ પોલીસો પકડી જાય, અત્યાચારી પકડી જાય, મારી નાખે, કોઈ ગેરંટી નહીં. ભયના ઓથાર નીચે જીવવું, એના સિવાય એ લોકો કોઈ સમજી શકતા નહોતા. એવી પરિસ્થિતિમાં એ લોકો જીવ્યા છે. કે ઇંગ્લેન્ડમાં તો એમ કહેવામાં આવે છે કે ઇંગ્લેન્ડમાં યુદ્ધ દરમિયાન સાકર નહોતી, ખાંડ નહોતી, અને ચા તો પીવી પડે ત્યાં ઠંડી પડે, એટલે બધાને ચોસલા આપેલા અને કીધેલું કે આ એક ચોસલું, તમે એક નાનકડું ચોસલું એ ચા પીતા વખતે મોઢામાં મૂકવું ને, ચા પીવાની થઈ જાય એટલે કાઢીને પાછું સુકી મૂકી દેવાનું. એવી રીતે પંદર પંદર દિવસ એક એક ચોસલું ચલાવતા હતા. તમે કલ્પના કરો કેટલી ભીષણ એમની પરિસ્થિતિ હશે. એમની જર્મનીમાં એમ કહેતા કે પોટલા આખા જિંદગીની કમાણી કરેલા પૈસા નોટો ઘરમાં રાખેલી થેલા થેલા ભરીને આવતા હતા બજારમાં કે હાલ આ કોથળો લઈ લે પૈસાનો, પણ મને કંઈક ખાવા આપો, લોકો ના પાડતા હતા. કલ્પના તમે સમજી શકો. આપણે ભાગ્યવાન છીએ. ભાગ્યવાન એના માટે છીએ કે ભારતની નિયતિ કંઈ જુદી છે, ભારતને જુદી જુદી વિકસાવવો છે, એટલે આપણને પરમ દયાળુ થઈને આપણને આમાંથી બચાવી દીધા છે. તો આ રીતે સમગ્ર જગત, માનવ જાત, પ્રાણી જગત મૂંગી પ્રાર્થના કરવી છે. એની અરજ છે, એ જ એની પ્રાર્થના છે. એ જે અરજ કરે છે, પોતે કહે છે કે ભગવાન કરે અમને આ યુદ્ધોમાંથી બચાવી લો, એ જ એની પ્રાર્થના છે. એ લોકો પ્રાર્થના કરવાનું સમજતા નથી, પણ એમની પ્રાર્થના. અને એ વખતે માતાજીને એક અનુભવ આવે છે કે જાણે પોતે પૃથ્વી સાથે એકરૂપ થઈ ગયા છે, પૃથ્વી સાથે પોતે એકરૂપ થઈ ગયા છે. અને કે સાંભળ મારા પ્રભુ, સાંભળ, આ પૃથ્વીનો અવાજ તને કરગરે છે, વિનવે છે, પ્રભુ સાંભળ. તો હવે પૃથ્વી પ્રાર્થના કરી રહી છે પ્રભુને, સમગ્ર પૃથ્વી. સાંભળ મારા પ્રભુ, સાંભળ, આ પૃથ્વીનો અવાજ તને કરગરે છે, વિનવે છે, શો છે તારો આદેશ, પ્રભુ તારો આદેશ શું છે, જે હોય એમને કહી દે. લોકો એવી સ્થિતિમાં આવી ગયેલા એમ કહે છે કે ભાઈ જો મને કોઈ ન બચાવ શકતો તો મને આજે મારી નાખે વધારે સારું, આ કોન્સન્ટ્રેશન કેમ્પમાં જઈને રિભાઈ રિભાઈને મરવું. ત્યાં કેટલા હાલ કરતા હતા પુરુષોના, સ્ત્રીઓના, એ વર્ણન વાંચ્યા તો પણ આપણે તો ધ્રુજી ઉઠીએ છીએ. કે કોઈ કેદીને શિક્ષા કરવા માટે, તકલીફ આપવા માટે શું કરતા, ત્યાં કોન્સન્ટ્રેશનમાં ડોક્ટરો રાખેલા, ડોક્ટરો મેડિકલ રિસર્ચ કરતા ત્યાં. અને મેડિકલ રિસર્ચ કરતા વખતા કે મારે હાથના જમણા હાથના હાડકાનું મારે કામ જોઈએ છે, કાંઈ વાંધો નહીં, એ લોકો સવારે કેદી મોકલી આપે. એટલે એ લોકો એનો હાથ કાપી નાખે અને એ હાડકોનો પ્રયોગ કરે એના પર. કલ્પના કરો, ઢોર જેવી સ્થિતિ કરી નાખવામાં આવેલી હોત, માણસ માત્રની એવી સ્થિતિમાં એ લોકો જીવતા હતા. એટલે કોઈ નક્કી નહોતું. સાંભળ મારા પ્રભુ, સાંભળ, આ પૃથ્વીનો અવાજ તને કરગરે છે, વિનવે છે, શો છે તારો આદેશ, હે પ્રભુ તારો આદેશ શું છે. અમે સમજતા નથી શું તારો આદેશ છે, શું છે તારી સજા. આ ભાવ હોય છે એ યુરોપિયન લોકોના હોય છે, ક્રિશ્ચિયન લોકોના હોય છે. એને એમ લાગે છે કે પ્રભુ આપણને શિક્ષા કરતા હોય છે, આપણે અમુક પાપ કર્યું હોય એની શિક્ષા તરીકે આપણે ભોગવવું પડે છે. આપણે ત્યાં પણ છે જ એવું કહે કે દુઃખ પડે એટલે એમાં પાછળ કંઈ પાપ, ગયા જમના પાપ એમ કહીએ છીએ આપણે, એ રીતે હોઈ શકે છે. શો છે તારો હૃદય, શી છે તારી સજા? ઓ સત્યના અધિરાજા, આ સૃષ્ટિ તારા સત્યને હજી પીછાણતી નથી. તું જે સત્ય પ્રકટ કરવા માગે છે, જે આધ્યાત્મિક જીવન પ્રકટ કરવા માગે છે, જે અતિમનસ જગત પ્રકટ કરવા માગે છે, એને તો કોઈ લોકો ઓળખતા નથી. લોકોને એ શબ્દ ખબર નથી. શ્રી અરવિંદે જે શબ્દ વાપર્યો વખતે, તો શ્રી અરવિંદ એ આ વખતે પ્રકટ જ કર્યું નથી કોઈ વસ્તુ. એટલે કોઈને કલ્પના શું હોય? ઓ સત્યના અધિરાજા, આ સૃષ્ટિ તારા સત્યને હજી પીછાણતી નથી, તોય એ સત્યને તે આમંત્રી રહી છે. જે કંઈ સત્ય હોય એક વખત સત્ય પ્રકટ કરી દેજે, આ પીડા બંધ કરાવે. એક વખત સત્ય પ્રકટ થઈ જાય એટલે અમારો છુટકારો. એ પ્રકારનો ભાવ આવી ગયો કે પ્રભુ જે કંઈ કરવું હોય પણ હવે ફાઇનલ નિર્ણય લઈ લીધું, હવે આમ રીબાવ નહીં. એ પ્રકારનો ભાવ આવી ગયો છે. આ સૃષ્ટિ તારા સત્યને હજી પીછાણતી નથી, તો એ સત્યને તે આમંત્રી રહી છે. અને આ લોકોની જે મૂક પ્રાર્થના હતી એ પ્રાર્થના ફળી. અચાનક પેલું વિશ્વયુદ્ધ બંધ પડી ગયું. માતાજી લખે છે, ગંભીર અને વિરાટ ડગલે મૃત્યુએ આ જગતમાંથી વિદાય લીધી. ગંભીર અને વિરાટ ડગલે મૃત્યુએ આ જગતમાંથી વિદાય લીધી. એનો અર્થ કે કોઈ મરવા નથી એવો અર્થ નથી. રોજે રોજ જે હજારો લોકો મરતા હતા, કત્તલ થતી હતી એની, એ બધું બંધ થઈ ગયું. વિરાટ ડગલું એટલે આ પ્રકારે કે સામૂહિક હત્યા જે થતી હતી એ બધું બંધ પડી ગયું. ગંભીર અને વિરાટ ડગલે મૃત્યુએ જગતમાંથી વિદાય લીધી છે. અને માતાજી છેલ્લે એક વાક્ય લખે છે મહત્વનું, એક અદ્ભુત તત્વ પોતાના આગમનનો પરચો આપી રહ્યું છે. એક અદ્ભુત તત્વ પોતાના આગમનનો પરચો આપી રહ્યું છે. પરચો ક્યાં મળ્યો? એ માતાજીને મળ્યો છે. ધ્યાન રાખજો, માતાજી જે આપણને આગળ કહ્યું કે હે પ્રભુ, હું જપાનમાં, મને એમ લાગતો હતો કે હું સુસંસ્કૃત જીવન કેમ જીવવું એના પાઠ લઈ રહ્યું છું, પણ હવે મને સમજાય કે હું તો તને શોધી રહી હતી. સુંદરતા સ્વરૂપે તને શોધી રહી છું, સૌંદર્ય તરીકે તને શોધી રહી છું. હવે એ પરચો માતાજીને આવી ગયો છે. અને માતાજી કહે છે કે એ સત્ય હવે આગમન કરી રહ્યું છે. માતાજીના હૃદયમાં એ પ્રકટ થઈ ગયું છે. એમ અનેક લોકોના હૃદયમાં ધીમે ધીમે પ્રકટ થતું હશે. શ્રી અરવિંદના હૃદયમાં પણ એ પ્રકટ થયું જ હશે. તો આ રીતે ધીમે ધીમે એ મૂળ સત્ય છે પ્રકટ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રકારે અહીં આપણી પ્રાર્થના પૂરી થાય છે. અહીં આપણે રમીએ.